भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुम भजे सदा। हे सर्वोपरि श्री हरि तमे सर्वे ना छो एक नाथ हाथ जोड़ी हाजर रहे मोटा मोटा गाय तव गुण गाथ। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। सहजानंद स्वामी महाराज वाला भक्तो भक्ति सिद्धि नामना ग्रंथनी अपने कथा सांभळी रह्या छीए। आजे सुख ने दुख आ बन्ने उपर सद्गुरु श्री गोपाल स्वामीनु अद्भुत जे मंतव्य छे ए तदुपरांत अन्य चिंतकोनु ग्रंथोनु आपणे थोड़ो विवरण अने ए बाबते थाय एटली कोशिश करीने जाणीए। सुख अने दुख, सुख धर्मसर्गनो गुण गणाय छे, दुख અધર્મસર્ગનો દોષ ગણાય છે। માયિક વિષયની પ્રાપ્તિને માટે ક્લેશે રહિતપણું વોહી સુખ। માયિક વિષય ભોગ મેળવવા ક્લેશ ન પામવું, શાંત રહેવું, માયિક વિષય સુખનો અંતરથી એની ઈચ્છાનો ત્યાગ, એને જ મોટું સુખ કહેવાય। આવું ગોપાળાનંદ સ્વામી સુખ બાબતમાં બોલ્યા। સ્વામી દુઃખ કોને કહે છે? પોતપોતાના ધર્મનો ત્યાગ કરીને માયિક પંચ વિષયને પામવાની ઈચ્છા રાખવી કહેતા, જેનાથી પોતાને મહાદુઃખ થાય એવું કર્મ કરવું તેને દુઃખ કહેવાય। જેનાથી પોતાને મહાદુઃખ થાય એવું કર્મ, પોતાનો ધર્મ ત્યાગીને કરવું, એ જ મોટું દુઃખ છે। આ દુઃખની વ્યાખ્યા થઈ ગઈ સ્વામી। આ સુખ દુઃખમાં બંનેમાં વિષય નાખ્યા છે। માયક વિષય મેળવવાની ઈચ્છા છે, એ ઈચ્છા મહાક્લેશ છે। ઈચ્છા એ જ ક્લેશ, ઉદ્વેગ છે, એ જ દુઃખ છે। એ દુઃખનો ત્યાગ કરો અને ઈચ્છા રહિત વર્તો તો કોઈ ક્લેશ રહેતો નથી માયક વિષય મેળવવા માટે। અને બસ આ ક્લેશ એ રહિત રહેવું એ સુખ છે, અને એ ક્લેશ એ સહિત જીવવું એ દુઃખ છે। સ્વામીએ સીધી સિમ્પલ વ્યાખ્યા કરી છે, બહુ ઊંડાણમાં નથી ગયા। પંચ વિષય સાથે સુખ દુઃખને જોડી આ દેહના સુખ દુઃખમાં આ બંને વ્યાખ્યાઓ નાખી દીધી। ઇન્દ્રિયોના સુખ દુઃખમાં, મનના સુખ દુઃખમાં, તર્કસંગ્રહના વિદ્વાનો સુખ દુઃખની વ્યાખ્યા આવી રીતે કરે છે, સર્વેષામ અનુકૂળતયા વેદ નિયમ સુખમ, સર્વેષામ પ્રતિકૂળતયા વેદ નિયમ દુઃખમ। સુખ અને દુઃખ શું છે એવો થોડોક ન્યાયિકોએ વિચાર કર્યો, આપણે એમનો મતે સાંભળી લઈએ, થોડો ઉપયોગી પણ છે। કે બધાય માણસને પોતાને અનુકૂળ જે અનુભવ છે એ સુખ કહેવાય, દરેકને માટે પોતાને પ્રતિકૂળ જે અનુભવ છે એ દુઃખ છે. અનુકૂળ અનુભવ સુખ, પ્રતિકૂળ અનુભવ દુઃખ. અનુકૂળ હોય એ બધું સુખ, પ્રતિકૂળ હોય એ બધું દુઃખ. તમને કોઈ પણ વસ્તુ અનુકૂળ લાગે, દેખાય, અનુભવાય, જણાય તો એ તમારા માટે સુખ. કોઈ પણ વસ્તુ ભલે ને ગમે તેવી બીજાને સુખદાયી હોય પણ તમને જો તે પ્રતિકૂળ લાગે તો તમારે માટે તો એ દુઃખ છે. આવી વાત ન્યાયિકોએ કરી. હવે હવના થોડા થોડા મત જોઈ લઈએ, પછી સુખ દુઃખમાં થોડા ઊંડા ઉતરીશું. સુખી કોણ થાય, દુઃખી કોણ થાય, સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, આના માટે બધાની ખોપરીમાં જુદા જુદા ખ્યાલ છે. કોઈ કાંઈ માને, કોઈ કાંઈ માને, કોઈ કાંઈને સુખ કે કોઈ કાંઈને દુઃખ કે કોઈ આમ કરીએ સુખી થવાય ને આમ કરીએ દુઃખી થવાય. પોતપોતાના અનુભવ છે, પોતપોતાને એ રીતે કંઈક સુખ ને દુઃખ ભટકાઈ ગયેલું. હા, પોતાને કોઈક વાતમાં બહુ દુઃખ થયેલું ને કોઈ વાતમાં બહુ સુખ થયેલું, એટલે એને એ દુઃખ કે ને એને એ સુખ કે. બાઇબલમાં એવું લખ્યું છે કે જેની પાસે વિવેક છે, જેનામાં સદબુદ્ધિનો વાસ છે, એ વ્યક્તિ પરમ સુખી છે. બે વાત કરી એણે, વિવેક અને સદબુદ્ધિ જેને છે એ પરમ સુખી છે. અને વાત એ સાચી છે, વિવેક તો દસમો નિધિ છે. વિવેકી માણસ સુખી હોય જ, અને સદબુદ્ધિ તો અનુપમ વસ્તુ છે, સુખી હોય. વાત તો મને તો બરાબર લાગે છે, પછી તમે જે માનો એ. ગાંધીજીની કંઈક એવી વાત હતી કે તમે કેટલું ત્યાગી શકો છો એના પર સુખ આધારિત છે. ગાંધીજી ત્યાગમાં સુખ માનતા હતા. મહાત્મા હતા ને, સંત જેવી વાત કરે છે કે તમે કેટલું ત્યાગી શકો છો એના પર સુખ આધારિત છે. અને આ એ ખોટું નહીં કાંઈ, સુખ ત્યાગમાં છે, રાગમાં નથી, એવું ઘણાય માને છે. ઘણા માણસો મેળવવામાં સુખ માને છે તો ઘણા ત્યાગવામાં સુખ માને છે. કોણ સાચા છે એ તો આપણે આપણી રીતે વિચારી લેવાનું. સુખદેવ જેવું બોલ્યા હતા કે એક માણસ દુનિયાના તમામ ભોગ, સુખ, સંપત્તિ, સ્ત્રી, ધન, સોનું, સત્તા મેળવે અને એક માણસ એ તમામનો ત્યાગ કરે તો જે ત્યાગ કરે છે એ જ સુખી છે, એવું સુખજી કહેતા, ગાંધીજીને મળતું. સ્વામિનારાયણ ભગવાન પણ ત્યાગમાં સુખ માને છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના કોઈ વાલા સંતને ગાદીપતિ ના બનાવ્યા, કેમ જે બહુ વાલા હતા. સાધુને સદા સુખિયા રાખવા હતા એટલે ત્યાગમાં રાખ્યા, રાગમાં ન નાખ્યા. એ પરમહંસો પ્રત્યેનો સ્વામિનારાયણ ભગવાનનો હૃદયનો ઊંડો પ્રેમભાવ છે, પક્ષપાત છે, કેમ જે પોતે મૂળ સંતને ત્યાગીને. એટલે એ ગાદીએ બેસીને એણે અનુભવ્યું કે આય મારે સંતોને જ નથી બેહાડવા, આમાં મજા જેવું કાંઈ નહીં. સંતોને સુખિયા રાખ્યા, કેમ જે સુખ તો ત્યાગમાં છે. ઘણા માણસો કહે છે કે માણસ સાંજે ઘેરે આવે, કોટ કાઢે, શર્ટ કાઢે, સમજ્યા, બધું કાઢવા માંડે, કાગળિયાને ફાઇલો મૂકી દે, ચશ્મા કાઢી નાખે, એટલું બધું ત્યાગી દે, પછી શાંતિથી ઊંઘ આવે. અને હવારમાં જાગે ને એટલે લાય 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 મારો ટુવાલ ને લાય મારું બ્રશ ને લાય મારા શર્ટ ને લાય મારું પાકીટ ને લાય મારું આ નાસ્તો બૂટ ને હાલો. એ ઉપાધિ શરૂ થાય તરત, લાય લાયમાં ઉપાધિ બહુ, લે લેમાં નિરાજ છે, લે તમે તાર લઈ જા. મોક્ષધર્મમાં એક કથા આવે છે, એક સમળી માંસનો લોચો લઈને ઉડી તો બીજી કેટલીક વાહે પડી, ચાંચો મારે દેખાડો કરે, આને છોલી નાખી. પછી આ સાંભળીને વિચાર થયો દુઃખ માતરનું કારણ આ લોચો છે, મૂકી દીધો ચાંચમાંથી હેઠો. જેવો ચાંચમાંથી માંસનો લોચો હેઠો નાખ્યો, ત્યાગ કર્યો, ત્યાગ એટલે બધું દુઃખ ગયું, બધી સાંભળીઓ ગઈ, માર ખાવાનો ગયો, દેકારો ગયો, ભાગવાનું મટી ગયું. શાંતિથી એક ઝાડમાંથી જઈને બેઠી, લાંબો નિશાસો નાખીને, આશ દુઃખ માત્ર લોચામ છે, એ બોલી તે દી. એટલે આ ગાંધીજીની વાત આપણને તો ઠીક લાગી, તમે કેટલું ત્યાગી શકો છો એના ઉપર સુખ નિર્ભર છે, અને જો તમે છોડી ન શકો તો દુઃખ જ છે, દુઃખ જ છે, નૈરું દુઃખ છે. અહીંયા ચાંગા ગામનો એક ભાઈ મને મળ્યો હતો, તો વાત કરતો હતો આફ્રિકામાં બાપ દીકરો કાર લઈને જતા હતા, કાળિયા આવ્યા રિવોલ્વર લઈને, ઊભી રખાવી, ડ્રાઈવર સામે ગન તાકી, છોકરો હાંકતો હતો ને બાપો બાજુમાં હતો. પેલા એ કહ્યું કે બે જણા ઉતરીને ભાગી જાઉં. છોકરાએ પિતા સામું જોયું, પિતાએ છોકરાને ઈશારો કર્યો હાંક, ત્યારે પેલા એ ફરીને કીધું ખબરદાર જો કાર ચલાવી તોય પિતાશ્રીએ પુત્રને આજ્ઞા કરી હાંકે. છોકરાએ જ્યાં ગાડી ચલાવી ધાર લઈને છાતીમાં ગોળી મારી, છોકરો ત્યાં ત્યાં સ્ટેરિંગ ઉપર ડફાક લઈને પડ્યો હોય બાપા કરીને. અને પછી તરત જ આ બની ગયેલી વાત છે, ગન તરત જ એના બાપ હામી તાંકી, કાંઈ પણ કાળિયા બોલે એ પહેલા પોતાની ગાડી છોકરો બધું મૂકી અને ઉતરીને જીવ લઈને નાઠો તે સીધો અહીં આવી તોર્યો ચાંગા મન મળ્યો હતો, અને ગામના એના દાંત કાઢતા હતા. પહેલા એ કહ્યું કે બે ભાગી જાઓ ઉતરીને, તરત બે ઉતરીને હાલતા થઈ ગયા હોત તો ત્યાગમાં સુખ હતું, ત્યાગ્યું તો ખરું પણ ધિક્કાર છે મરતા છોકરાની પાસે એનો બાપ ઊભો ન રહ્યો. ઓલો રાડ્યું નાખે સ્ટેરિંગમાં પીડ્યો પીડ્યો, લોહી જાય ભાગ્યું, પણ એના સામે જ્યારે ગન આવીને તે કારને છોકરો રોતો મૂકીને છેલ્લે ડસકે મૂકીને ભાગી ગયો. ભાઈ આવતો રહ્યો એ છે ને દેહના સંબંધના સુખ જો, આ સંબંધીનું હેત બધું આવું. આપણને તો હોય લાગે કે શા મારા બાપને શા મારા દીકરા, પણ આ બધું આવું ત્યાગમાં સુખ છે. વેદોમાં એવું લખ્યું છે જે કોઈને દુઃખ આપતો નથી તેમજ સર્વનું કલ્યાણ ઈચ્છે છે તે ખૂબ જ સુખી રહે છે. આ ભારતીય સંસ્કૃતિ છે, ભારતીય વેદોનું આ માનવું છે. આ આપણા ભારતમાં જ આ વાત છે, જે કોઈને દુઃખ આપતો નથી તેમજ સર્વનું કલ્યાણ ઈચ્છે છે, વસુધાએવ કુટુંબકમ, હે ભગવાન હવનું ભલું કરજે, આવી ભાવના અને વિશાળતા અને દયાળુતા આપણા દેશમાં બહુ છે, બહાર નથી. બહાર તો મારી નાખો કાપી નાખો બધાનું લઈ લો. ભારતવાળા કોઈના દેશ પડાવી લેવા દુનિયામાં નીકળ્યા નહીં, બહારના બહુ નીકળ્યા. સર્વનું કલ્યાણ ઈચ્છે છે જે વ્યક્તિ તે ખૂબ જ સુખી રહે છે, અને એટલે જ આપણે વધુ સુખી છીએ. ભલે આમ સગવડ ઓછી છે પણ સુખી આપણે બહુ છીએ. મનના સુખી. અમેરિકા ઇંગ્લેન્ડમાં સંપત્તિ ઘણી, પણ ત્યાં ટેન્શન બહુ, પરિશ્રમ પણ બહુ, ઉપાધિ ઉપાધિ ઉપાધિ. સૌથી વધારે સંપત્તિ અમેરિકામાં, અને સૌથી વધારે માનસિક રોગના ડોક્ટરો અને દવાખાનાઓ ત્યાં છે. કેમ છે, ત્યાંની પ્રજા માનસિક ઉપાધિથી, ટેન્શનથી બહુ પીડાય છે, અને દુનિયામાં સૌથી વધારે ગાંડાઓ પણ અમેરિકામાં છે. બહુ ઝાઝાન્યા ખહી ગયેલું છે. એટલે કહું છું, આપણા વેદોની વાત સાચી છે, સૌનું કલ્યાણ ઈચ્છે એ માણસ સુખી રહે છે, એને શાંતિ રહે છે. બીજાના ભલામાં આપણું ભલું છે એ પરમ સત્ય છે. બીજાનું બગાડી લઈ લેવું, મારી નાખવાનું, કાપી નાખવાનું, પોતે સુખ્યા થઈ જવું, આ ખોટું છે. કદી આ માર્ગે ન જાઉં, બીજાનું બગાડીને સુખી થવા, કોકને છેતરીને, કોકને ખાડામાં નાખીને, કોકને દગો કરીને, કોકને અંધારામાં રાખીને, ઉલ્લુ બનાવીને, બીજાને ગમે એમ કરીને દુઃખી કરીને પોતે સુખી થવું, આપ સ્વાર્થ સરે લગાર એમાં બીજાનું બગાડે અપાર, આપ સ્વાર્થ સરે લગાર, આ બધા નો હરિભગત કહેવાય. આને બધાએ કંઠીને ચાંદલા લેજવા, આ તો નો મંદિરમાં આવતા હોય તો સારું. આવડા આ ધાર્મિક ન કહેવાતા હોય ને તો ધર્મની લાજ બચે. બોલો, લોકોને ધર્મ નામ ઉપરથી હુગ ઉતરી જાય, પણ આવા જ્યારે ધર્મમાં પહેરી ગયા છે ને ત્યારે આખા ધર્મ પ્રત્યે લોકોને હુગ થઈ જઈ. ઘણા માણસોને ધર્મ શબ્દ ને ધાર્મિક વાત ગમતી નથી. એનું કારણ કે ધર્મ ને નામે ધાર્મિક બનેલા એટલા બધા અધાર્મિક હોય છે, એને લઈને માણસને સમગ્ર ધર્મ પ્રત્યે જ હુક ચડે છે. આપ સ્વાર્થ સરે લગાર એમાં બીજાનું બગાડે અપાર, આવું છે. બિચારો ગરીબ હોય, ઘર આખું હાંજે હું ખાઈશું એની ઉપાધિ હોય, ટેન્શનમાં આવી ગયા હોય, તોય આવડો આ કે વ્યાજ લો બાપા 5%માં 1% ઓછો લે, નહીં 5% વ્યાજે તમને પૈસા આપ્યાશ, 1% ઓછો નહીં, મારા પૈસા જોઈ સમજ્યાને. અરે તમારી પાસે તો કરોડો નો અબજો છે, ખાવા દાણા નથી, થોડુંક ખમો તો. નહીં, આ વાસણ વેચી દો. અરે બાપા કાલ રાંધવું છે, માં આમથી તમારે ક્યાં રાંધવાનું કાંઈ છે, ખીચડી છે નહીં. આવા નરાધમ પાછા મોટા ભગત હોય જે તે સંપ્રદાયમાં, હો મંદિરોમાં એ જ આગેવાન હોય, આ ધર્માચાર્યનો જમણો હાથ આવડા જ હોય, એની અડખે પડખે આ જ બધા સદબુદ્ધિ દેવાવાળા આ બલા બધી મોટે ભાગે તમે જુઓ ને. ભગવાન રક્ષા કરત થાય એવું છે આમાં તો. સર્વના કલ્યાણને ઈચ્છવું તો આપણું કલ્યાણ છે, આ વાત ધ્યાનમાં લેજો. બર્નાર્ડ શો આ બાબતમાં એવું વિચારે છે કે સુખની કિંમત સમજવા માટે જિંદગીમાં તોફાનો અને ઝંઝાવાતોનો મોટો ફાળો હોય છે. આ એની રીતે વિચારે, તોફાનો અને ઝંઝાવાતો જેની જિંદગીમાં આવ્યા નથી એને શાંતિ અને સુખની કિંમત જ સમજાતી નથી. જે બરાબરનો 12-2 મહિના વાંધો નથી પડ્યો ને એને હેલ્થની કિંમત ક્યારેય ન સમજાય. વાત આમ છે, માંદો પડે ને એને પછી સમજાય કે તબિયત, એ વાત સાચી છે, તબિયત સારી હોવી જોઈએ. એમ જેની જિંદગીમાં દુઃખ આવ્યું હોય ને એને સુખની કિંમત સમજાય. આઈન્સ્ટાઈન એવું કહેતો હતો, સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે, વિચારવાન વૈજ્ઞાનિક છે. થોડોક ઊંડો વયો ગયો. સુખ અને દુઃખ છે કઈ બલાય એમ, હા એની રીતે વિચાર કર્યો એણે. પરંતુ આ બાબતમાં ભારતીય ઋષિ મુનિઓનું અને ભારતીય વેદોનું જે માનવું છે ને સમજવું છે ને, એટલી ઊંચાઈ ઉપર દુનિયાનો કોઈ તત્વચિંતક કે વિચારક કે આધ્યાત્મિક માણસ વિચારી જ નથી શક્યો. ભારત આધ્યાત્મિક વિજ્ઞાનમાં સૌથી વધારે આગળ છે. બીજી તો એમની જે કાંઈ ભૂલ્યો ને ખોટો હોય તે, પરંતુ આપણા વેદો, આપણા આર્ષ દ્રષ્ટા મહાપુરુષોના અણમોલ અનુભવો, આપણું વચનામૃત, સદગુરુ ગોપાલ સ્વામીની ગુણાતીતાનંદ સ્વામીના અનુભવના શબ્દો, એમની વાતો, એમની વાણીઓ, આ બધું ક્યાંય નથી વિશ્વમાં. આઈન્સ્ટાઈને એવું કીધું કે સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે, છતાં દુઃખ આપણે જાતે નોતરીએ છીએ, ઈશ્વર મોકલતા નથી. વધુ પડતા સુખની આશા દુઃખનું મૂળ છે. ઇતિ આઈન્સ્ટાઈન, જબરો બુદ્ધિશાળી છે. એ કે સુખ અને દુઃખ આમ તો છે ને તમારી મૂલવણી ઉપર છે. પહેલી વાત તો જાણે એ કહી નાખી કે તમે કેવા એંગલથી એ વાતને લ્યો છો. જેવા એંગલથી તમે એ વાતને લેશો, એવું સુખ કે એવું દુઃખ તમને થાય. એકની એક ઘટના હોય, તમે એની મૂલવણી કેમ કરો છો, એના ઉપર સુખ થાય, એના ઉપર દુઃખ થાય, એ પણ એટલી માત્રામાં થાય, તમે કેટલી માત્રામાં એને મૂલવો છો, એ પહેલી વાત. એમ છતાંય કહે છે આપણે જાતે દુઃખને નોતરીએ છીએ, ઈશ્વર નથી મોકલતા. શું કરવા જાતે દુઃખને નોતરીએ છે? તો કે વધુ પડતા સુખની ઈચ્છા એ દુઃખનું મૂળ છે. આ મૂળ ઘરો ઘર હોય, મને મને, યાને કે વ્યક્તિએ વ્યક્તિ, આ દુઃખ છે. ઓવર અપેક્ષા વિશ્વ સમસ્યા છે. દુનિયામાં જેટલા કાંઈ ઝઘડા પૂર્વે થયા છે, હાલ ચાલુ છે, અને ભવિષ્યમાં જેટલા કાંઈ કંકાશ ને ક્લેશ ને ઝઘડા અને દુઃખો થશે, તેમાં મોટા ભાગનું કારણ ઓવર અપેક્ષા. વધારે પડતા આપણે કોઈની પાસેથી ઈચ્છાઓ આકાંક્ષાઓ રાખીએ છીએ, એમાંથી આ બધું થાય છે. આપણી આકાંક્ષાઓ અને ઈચ્છાઓને જો થોડીક નાથી દઈએ ને થોડીક કાપી નાખીએ ને હરોળીને હરખી કરી નાખીએ ને, તો બધાની યારે આપણું સેટિંગ થાય, શાંતિ રહે. પણ આપણને પોતાને બહુ મનમાં એવું હોય કે મારા છોકરાને 100% આવવા જોઈએ. એટલે મેલને 95 ગણાય, સંતોષ નથી એટલે સંસારમાં સુખ નથી, કંકાશ છે. હશે થોડું વધુ એ તો ઠીક છે, પણ સંતોષ જેવું સુખ તો નથી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે જેનું મન અશાંત છે તેને ક્યારેય સુખ નથી. લ્યો, હા આ બીજી બારીએ ફોટો પાડ્યો. જેનું મન અશાંત છે એને ક્યારેય સુખ નથી. વિવેકાનંદે વિચાર્યું, સુખ સમૃદ્ધિના સમયે આપણી શક્તિઓને ઊંઘાડી દે છે. વિવેકાનંદ કહે છે સુખ એવી બલા છે, સુખ સમૃદ્ધિના સમયે આપણી શક્તિઓ છે ને એ ઊંઘી જાય છે. દુઃખમાં એ ગુણ છે કે દુઃખ અને સંકટ સમયે આપણી શક્તિઓ બહાર આવે છે. એ વાત સાચી, દુઃખ અને સંકટ આપણી શક્તિઓને બહાર લાવે છે, જ્યારે સુખ સમૃદ્ધિ આપણી શક્તિઓને ઊંઘાડી દે છે. એક દિવસ મહારાજે પ્રાગજી પુરાણીને પૂછ્યું કે તમે દોડી શકો ખરા? તો કે ના મહારાજ, હવે ઉંમર થઈ ગઈ, તોય પણ તો થોડું થોડું દોડાય. મહારાજ કે વાહે, વાઘ પીડ્યો હોય તો કે છે મહારાજ વાત જવા દો, વંડિયો ઠેકી જાવ કે કેમ એમ? તો કે દુઃખને સમયે શક્તિઓ બહાર આવે છે. આવું છે. આપણામાં શક્તિઓ બહુ છે, પણ શક્તિઓ વાપરવાનો ક્યારેય આપણને છે ને ફોર્સ નથી થયો. ફોર્સ થાય ને તો તરત બધી શક્તિઓ જાગૃત થાય. સમજે, આપણામાં વાંચવાની વિચારવાની બધી શક્તિઓ છે, પણ પરીક્ષા નજીક આવે ને ત્યારે જ શક્તિઓ ઉત્થાન પામે. વહેલી ક્યારેય ન જાગે. સુખ એક શિક્ષક છે, પણ દુઃખ એથી મોટો શિક્ષક છે. એક ચિંતકનું કહેવું છે, સુખ મનને પંપાળે છે, જ્યારે દુઃખ માનવીને કેળવે છે, મજબૂત બનાવે છે. આ બધા વિદેશીઓના વિચારો છે. એની રીતે ખોટા કાંઈ નથી, ભલે એ બહુ ઊંડાણથી ન લેતા હોય, પણ એકે એક વાત એમની સાચી. ગમે તે દિશામાંથી ફોટો પાડેલો હોય, પણ ફોટો સાચો. સુખ દુઃખના જ ફોટા છે આ બધા. જેમ હાથીને બધી કોરથી ફોટો પાડો, ભલે ને કોકમાં પગ આવે ને કોકમાં પૂછડું આવે ને કોકમાં માથું આવે, પણ એ બધા હાથીના જ ફોટા કહેવાય. એમ આ બધા સુખ દુઃખના જ ફોટા છે. આ આખું ન આવે, પણ આટલી વાત તો બહુ સરસ છે. સુખ મનને પંપાળે છે, જ્યારે દુઃખ માનવીને મજબૂત બનાવે. ઘડે ઘડે દુઃખમાં જ ઘડાવાય. બોલો, આપણા સંતો તો આમાં બહુ બધું બોલ્યા. સુખ પર પથ્થર પડો જીન રામ હૃદય સે જાય, બલિહારી વા દુઃખ કે અર્પલ હરી ભજાય. સમજાણું, સુખમાં સાંભળે સુંદરી, દુઃખમાં સાંભળે રામ. જો સુખમાં સાંભળે હોત તો દુઃખ ક્યાંથી હોત? પણ આપણે એટલે આપણે એક ચીની કહેવત છે, ચીનની, હીરાને ઘસીએ નહીં ત્યાં સુધી તેજ પ્રગટે નહીં, તેમ કસોટીઓમાંથી પસાર થયા વિના માણસ પૂર્ણ બનતો નથી. માટે કસોટીમાંથી તો હવે પસાર થવાનું જ રહે. ચળકાટ આવે જ નહીં ને ઘસાણ્યા વિના. બોલો, તમે વડતાલ મંદિરે દર્શને ગયા છો, ત્યાં ઓલી આગળ જાળી છે ને, જેટલી જાળી લોકોના હાથથી ઘસાય છે એટલી ઉજળી છે, અને ઉપરની કાળી મશ. ઉજળા થવું છે તો થોડા ઘાવ ભટકાવ કોકની યારે. આપણને જ્યાં સુધી સમાજ બરાબર ઘહે નહીં, સોલે નહીં, ત્યાં સુધી આપણે ક્યારેય ચળકાટ પામીએ નહીં. એટલે કીધું, હીરો ઘસ્યા વગર ચળકે નહીં. છીએ આપણે હીરા, પણ ઘહે નહીં કોઈ એટલે આપણામાં દૈવત ક્યાંથી પ્રગટે? અને જે ઘહવા આવે એને આપણે ઘહી નાખીએ ઊભા થઈને, તારી જાતના લે તને ચળકાટ લાવી દઉં. આપણે તો કાળા ના કાળા, તો ભાઈડા ઘાતા છે, ઘહી નાખે. આવું છે. સહન કરે એ માણા મહાન બને, પણ હવે સહન કરાવે એનું શું કરવું? રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદજીના ગુરુ એમ બોલ્યા કે સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે. જોજો, સાધુનું મંતવ્ય આવે ને એટલે હવની ઉપર વટે છે. આમ સાધુ ભગવાન લુગડામાં ચીથરે વીટા રતન, આમ આયલા જતા જ ભાભડ પૂતળા જેવા લાગે, દાઢા બાઢા ચડી ગયેલા હોય, મેળ વગેરે આમ તેમ, એ કાંઈ આમ ટાઈ કોટ પેન્ટ ને આમ મેકઅપ કરીને તો નીકળ્યા ન હોય. પણ એના વિચારો જ્યારે તમે સાંભળો, ત્યારે સામાન્ય પાશ્ચાત્ય ચિંતકો કરતા ભારતીય સાધુ પુરુષોના કેટલા ઉમદા ને ઊંચા વિચારો હોય. રામકૃષ્ણ પરમહંસ, સુખ ભાગ્ય જ ગેરહાજર હોય છે, પરંતુ આપણી ત્યાં હાજરી હોતી નથી. જબરજસ્ત ઘા માર્યો, જબરજસ્ત ઘા માર્યો. આ સાધુના વિચાર. સુખ તો ભાગ્ય ગેરહાજર હોય છે, પરંતુ આપણી જ હાજરી નથી હોતી. તકલીફ આ છે, આપણે આછે કરીને દુઃખમાં જઈને બેઠા હોય અને પાછા કહેતા હોય સુખ નથી, તે ન્યાય ક્યાં મળ્યો? આવી વાતો છે આપણે. અને ખરેખર જ્યાં નથી ગોતવાનું ત્યાં પાછા સુખ ગોતીએ આપણે. હા, અંજવાળું ભાળીને બીજું કાંઈ નહીં. પહેલાં સંત હતા ને એ આમ ગોતવા માંડ્યા, જુવાનિયાનું ટોળું ઊભું હતું. અરે મહાત્માજી ક્યાં ખો ગયા આપકા? સંત કે ભાઈ મારે જપ કરવાની માળા કંઈક ખોવાઈ ગઈ એમ. ઠીક હે, અમે મદદ કરીએ, કરો ને બાપા. તે ગોતાવે, ઘણી વખત ગોત્યું પણ જડી નહીં. પછી પેલા છોકરાએ પૂછ્યું કે બાપજી તમારી માળા અહીંયા જ ખોવાડી? તો કે ના. ત્યાં શું કામ ગોતાવો? તો કે અંજવાળું છે ને, ચમક ધમક ઝમક અંજવાળું છે ને, એટલે કે ખોવાણી ક્યાં? ખોવાણી છે બીજે. ખરેખર છોકરાઓ કે બાપજી તમને કહેવું હું, એ બાપજી અંજવાળું હોય ત્યાં ન ગોતાય, ખોવાણી હોય ત્યાં ગોતાય. સમજાણું? પછી સાચું એ પૂછો, તમે ક્યાં જાવ છો? તો કે મહેફિલમાં, પાર્ટીમાં. પાર્ટીમાં શું કરવા? સુખ મજા માટે. તો તમારી સુખ મજા ત્યાં ખોવાણી? હે તારી, ઘા માર્યો, જબરો ઘા માર્યો. આ તો ભારતનો સાધુ ને, ગમે ત્યાં તમારું સુખ ખોવાનું છે પણ ત્યાં તો નથી જ ખોવાનું. પાર્ટીમાં તો નથી, તેને કોઈ દી નહીં મળે, ત્યાંથી જ નહીં જ જડે. કેમ છે, ત્યાં ક્યાં ખોવાનું? હંમેશા માણસ ચમક દમક ને અંજવાળું જોઈને મોહ ત્યાં સુખ ગોતવા આવા ત્યાં મારે, પણ ત્યાં ક્યાં છે? અંજવાળું હોય એટલે સુખ હોય? ચમક દમક ને રોશની ને મેકઅપ ને ઠઠાડા ને ફઠારા એ તો તમને ઊંધા નાખવા માટે છે. કુબડો જ જાજો આવો મેકઅપ કરે, રૂપાળો શું કામ લપોડા મારે? ફોસી જ જાજુ સુરવીર પણ બતાવે, સુરવીર તો બેઠો હોય શાંતિ, ઘા આવે ત્યારે મેલે ઉપાડી ને, બાકી હલે નહીં. દમડોળ કોને કરવા પડે છે? ચમક દમક ને ઝમક કોને કરવી પડે? જેનામ કાંઈ નથી એને. અને માણા ભૂલા પડે, ક્યાંય કંઈક લાગે કપાળ છે ત્યાં, કઈ જોઈ મળે નહીં બાપા, પાછા વળો. જબરી વાત કરી હો પરમહંસે, વાત જબરી કરી નાખી. બીજા જેવા એક રામસુખદાસ છે, જોજો ભારતીય સાધુના વિચારો જોજો તમે. મેં આગલા વાંચ્યા એ બધા ઇંગ્લિશ માણસોના મોટાભાગના, પણ આ જોજો. જેવું બીજ રોપશો તેવી ખેતી થશે, આ બીજા સાધુ બોલે. તેમ સુખ ઈચ્છતા હો તો શું તમારે વાવવું જોઈએ? સુખની તમારે લાણી કરવી હોય ખેતી તો સુખ વાવવું પડે. તમે વાવીને બેઠા ડુંગળી અને હવે કાઢવા જાઓ છો બટેટા, નીકળે કોઈ દી? તો ડુંગળી જ નીકળે. તો જો તમારે સુખ જોતું હોય તો બાપા સુખના બીજ રોપો. સુખ ઈચ્છતા હો તો બીજાને સુખ આપો. તમે જેટલાને સુખ આપશો, જ્યાં જ્યાં જે જે માણસમાં સુખ નાખશો એમાંથી સુખ ઉગશે. નાખીને બેઠા મુવા દુઃખ. હવે કહે છે મને સુખ, અરે મળતા છે કોઈ દી બાવળિયાના બીજ બોએ આંબો ક્યાંથી હોય? આવું થાય છે. સંસાર સાથે જોડાય તેને દુઃખનો અંત નથી, ઘા માર્યો. ભગવાન સાથે જોડાય તેને સુખનો અંત નથી, સ્વામી રામસુખદાસ. કારણ કે સંસાર તો સંસાર, સ્વાર્થની નીવ ઉપર ઉભેલો સંસાર. જ્યાં સ્વાર્થ હોય, લુચ્ચાઈ હોય, ત્યાં સુખ ક્યાંથી હોય? અને પરમાત્મા અને પરમાત્માના જનો તો પરમાર્થી છે, સ્વાર્થથી પર ઉઠેલા છે. એમની સાથે જોડાય તો એને સુખનો અંત નથી. સંપ સુખનું મૂળ છે, કુસંપ દુઃખનું મૂળ છે. સંપ એ ધર્મ સર્ગનો અણમોલ યોદ્ધો છે, કુસંપ અધર્મ સર્ગનો જબરજસ્ત યોદ્ધો દોષ છે. સંપ દ્વારે કુસંગનો પરાજય કરવો, કુસંપનો પરાજય કરવો. સંપ રાખવા માટે માણસે હંમેશાને માટે નિખાલસ નિષ્કપટ રહેવું જોઈએ, સત્યવાદી રહેવું જોઈએ. જે માણસ કપટી હોય, દગાખોર હોય, તેની સાથે સંપ ક્યારેય રાખી શકાતો નથી. માટે સંપ જે ઘરમાં જોતો હોય તે ઘરમાંથી કપટને મારીને કાઢવું પડે, દગા કાઢવા પડે, યાર દગા નિખાલસપણે હવે રહેવું પડે તો સંપ રહે. અને સંપ હોય ત્યાં જંપ એટલે કે સુખ, અને કુસંપ હોય ત્યાં તો નરી કઠણાય હોય. શું અદ્ભુત કથા છે. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ.
જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ.
જો સર્વ ઈચ્છો સુખ સંપ સેવો,
જો સર્વ ઈચ્છો સુખ સંપ સેવો,
સુખ પ્રદાતા નથી સંપ જેવો,
સુખ પ્રદાતા નથી સંપ જેવો,
સુખ પ્રદાતા નથી સંપ જેવો,
સુખ પ્રદાતા નથી સંપ જેવો.
જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ,
જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ,
કુસંપમાં તો દુઃખ છે અશેષ,
કુસંપમાં તો દુઃખ છે અશેષ.
જો સર્વે ઈચ્છો સુખ સંપ સેવો, આમાં સંપ કુસંપ ની વાત કોઈ નથી આ ગ્રંથમાં, કેમ જે આ બધી વાત અંતર ગર્ભિત છે, પણ આપણે આ લઈ લઈએ છીએ. સંપ વડે કુસંપને મારો એવો તો બધા સાથે મનમેળ રાખો, નિખાલસતા રાખો, મીઠી વાણી રાખો, કોઈને દગો ના કરશો. તમારે જે તોડવું હોય ને એ દુનિયામાં તોડી નાખજો, પણ કોઈનું દિલ તોડતા નહીં ભાઈ સાહેબ, એમાં મજા નથી. જ્યાં છાશવારે દિલ તૂટતા હોય ત્યાં સંપ કોઈ દી રાખી શકાય નહીં. બાકી ભલન બળણી તૂટે, ફ્રીજ તૂટે, બીજું જે તૂટે એ ઘરમાં બધું તૂટવાય દો, પણ દિલ શું કામ તોડો. એક કાચનો ગ્લાસ તૂટે ને ત્યાં દિલ તોડ નાખે, એવું બોલે ને તે હામાનું દિલ તૂટી જાય. બોલો આ થઈને ઉભું રહે. પેલો એક સરસ દોહો આવે છે, આ ઘોડું ભાંગ્યું ખેલતા, મન ભાંગ્યું કવેણ, મોતી ભાંગ્યું વિંધતા, એને નહીં હાંધો નહીં રેણ. ઘોડું ભાંગ્યું ખેલતા, મન ભાંગ્યું કવેણ, મોતી ભાંગ્યું વિંધતા, એને નહીં હાંધો નહીં રેણ. કોઈક અનુભવીઓ બહુ સરસ લખ્યું, અતિ તાણવું ભલું નહીં, તાણતા તૂટી જાય, અને પછી હાંધો કરો તો થાય, પણ ગાંઠ વચ્ચે રહી જાય. અતિ તાણવું ભલું નહીં, તાણતા તૂટી જાય, પછી હાંધો કરો થાય, પણ ગાંઠ રે, એનું શું કરવું. પણ સ્વભાવને વશ થઈને માણા કાંઈનું કાંઈ કરી નાખે. સત્સંગ નહીં ને, સત્સંગ છે ત્યાં શાંતિ બહુ છે. સત્સંગીના ઘર તો ભાઈ ભાઈ અક્ષરધામના ટુકડા છે. સાંજ સવારે જ્યાં હરિકીર્તન થાય છે, ઘર સભાઓ થાય છે, જેને આંગણે સાધુ સંતોના આવન જાવન હોય, પગલા હોય, જેના ઉપર ભગવાનનો અને ભગવાનના પ્રિયજનોનો રાજીપો નીતરતો હોય, માણસ સુખી હોય. મોટા પુરુષનો જેને આશ્રય હોય, કાંઈ કઈ વાત હોય તો છેવટે હાથ જોડીને એમ કે મેં આમ નક્કી કર્યું છે ને આમ છે, પણ તમે કો એમ કરીશ, કયો તો હું એને બધું દઈ દઉં, ઉઘાડે પગે ઘરમાંથી નીકળી જાઉં, તમે કો એમ. ત્યાં કોઈ દિવસ કુસંપ આવે તો પછી જ્યાં જિદ્દી મુવા છે ને કોઈનું માને જ નહીં ને, હો વાતની એક વાત બોલો, મારી ખીલી ન કહે કે ત્યાં સુખ ક્યાંથી હોય બાપા? માટે સંપ રાખજો, સંપ રૂપી સદ્ધર્મ દ્વારા કુસંપ રૂપી અધર્મનો નાશ કરો. વહેલી તકે એક વાત કહું, તમે રૂપિયા વાપરી નાખ્યા હોય ને તો તમને માફી મળે. તમે કાંઈક ધંધામાં ખોટ કરી હોય તો માફી મળે. ઘરની વસ્તુ તમે કાંઈક કોકને દઈ દીધી તોડી નાખી તો માફી મળે. તમે કોઈનું દિલ તોડી નાખ્યું હોય ને તો માફી ન મળે. મુશ્કેલી વાળું કામ છે. તમે બધું કરો પણ દગો ન કરશો. આટલું તો તમારા અંતરમાંથી બળવાનપણે નીકળવું જોઈએ કે જે થાય તે ભલે, પણ હું એને દગો નહીં કરું. હું એને દગો નહીં કરું, એ મારાથી નહીં થાય. બીજી બધી નુકસાની મને માન્ય છે, પણ હું દગો નહીં કરું. દગો થાય છે ને એનું દુઃખ બહુ મોટું હોય છે. આપણને એનો ખ્યાલ હોય કે ન હોય, પણ કોઈ માણસ સાથે આપણે દગો કર્યો હોય એ વ્યક્તિના દિલમાં એટલું બધું દુઃખ થાય છે, એટલું બધું દુઃખ થાય છે, એનું હૃદય ટુકડે ટુકડા થઈ જાય છે. એના હજાર નહીં લાખ ટુકડા થઈ જાય. કોઈ દીએ હૃદયને છે ને પછી ભેગું નથી કરી શકતું. બીજા પુણ્યો ન કરી શકો, ભજન ભક્તિ ન કરી શકો તો તેલ લેવાઈ ગયું, પણ દગો ન કરતા, કોઈ નહીં ન કરતા, કોઈનો વિશ્વાસઘાત ન કરતા. હા, વિશ્વાસ આપવો જ નહીં. કોણ તમને બાપના હામ દે છે કે વિશ્વાસ આપો? એમ ખરેખરો વિશ્વાસ અનેક વાર આપ્યા પછી કાંઈ પણ આગળ પાછળનું વિચાર્યા વિના વિશ્વાસીનો જ્યારે તમે વિશ્વાસઘાત કરો છો ત્યારે એ તમે દગો કર્યો કહેવાય. અને એ દગાથી એનું દિલ જે ઘવાય છે, જે તૂટે છે, જે ચૂરે ચૂરા થાય છે, એવું તો કોઈ કાળે બીજી કોઈ વાતથી નથી થતું. પછી એ તૂટી ગયેલા દિલવાળો તમને કેટલુંય બળ કરીને માફી આપવા જાય તોય માફી બિચારો આપી નથી શકતો, રડી પડે છે અને બોલે ખરો મોઢેથી કે જાઓ હું માફ કરું છું, પણ માય હાંધા થાય નહીં. એને કરવા હોય તોય ન થાય, એટલે ટુકડા ટુકડા થઈ ગયા ની ભેગું જ ન થાય. એટલે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખી નાખ્યું, વિશ્વાસ ઘાતો ન કર્તવ્યો સ્વાર્થ સિદ્ધે. આ ન કરું, પોતાને માન મળતું હોય, જેવું છે એવું કહી દે તો થોડુંક માન જાય એમ હોય, થોડુંક ધન જતું રહે એમ હોય, થોડીક કંઈક મુશ્કેલી આવી જાય એમ હોય, એ બધું વાંધો નહીં. પણ કોઈને તમે નક્કર વિશ્વાસ આપ્યો હોય અને પછી તમે હાવ ફરી જાઓ, હાવ દગો કરો, માણાની જાત જ ન કહેવાવો, જાનવરની જાત તો કહેવાવો જ નહીં, કેમ જે જાનવર તો કોઈ આવું કરતું નથી, રાક્ષસી જાત કહેવાવો. પછી ભલે ને સમાજ આપણને જે સમજતો હોય તે. માટે આ ન કરાય. કુસંપ આમાંથી જ થાય છે, વેર ઝેર આમાંથી જ થાય છે, દગામાંથી જ. માણસને માણસ પ્રત્યેનો વિશ્વાસ આમાંથી જાય છે. વ્યક્તિ વ્યક્તિનો વિશ્વાસ નથી કરી શકતો એનું કારણ જ આ દગાઓ છે. શું વિશ્વાસ થાય, કેમ રખાય, કેમ કરવો? બહુ મન થાય વિશ્વાસ રાખવો છે, પણ કેમ રાખવો, ક્યાંથી રાખવો? આવું થઈ જાય. માટે જો સંપ રાખવો હોય તો નિખાલસતા રાખો, નિષ્કપટપણે જીવો, દગા કરવાનું બંધ કરો, વિશ્વાસઘાત કરવાનું બંધ કરો, વિશ્વાસ ન આપવાનું રાખો, અને આપો તો પછી પાળો. અને એટલું કહીએ કે જે માણસ કૃતજ્ઞ હોય એનાથી દૂર રહો. દુર્જનનો ક્યારેય સંગ ન કરો, દુર્જન સાથે ક્યારેય વ્યવહાર ન કરો. આ વાત પણ મહારાજે શિક્ષાપત્રીમાં કીધી છે. વચનામૃત પ્રથમનું 10મું, કૃતજ્ઞના સંગનો ત્યાગ કરવો. ક્યાં એની યારે હંપ રાખવાનું કીધું છે? ઓવર ધાર્મિક ન થવું, ઓવર સજ્જન ન થવું, એમાંય બહુ દુઃખ આવે. ઓવર દયાળુ ન થવું, ઓવર ઉદાર ન થવું, કેમ જે આ બધી બાબત એવી છે એની માત્રા બહાર જાય એટલે ધર્મ સર્ગમાંથી નીકળી જાય, અધર્મ સર્ગમ જતી રહે. આવું છે, સમજવું. સંભ હોય તો શાંતિ બહુ રહે. તમને કહું, જે માણસ સંપીને રહેશે ને એને બધા માણસો ડાયા કે, બહુ ડાયા છે. કેમ? તો કે હંપીને રહે, અને જે ઝઘડ ઝઘડ કરે ને એને હું કે ખબર છે, બધા ગાંડિયા છે, હું આ ઝઘડ્યા જ કરે. એક ભાઈ મેન્ટલ હોસ્પિટલની મુલાકાતે ગયો, મેન્ટલ હોસ્પિટલની, 400 ગાંડા એને જોયા, એને બધું જોયું. પછી સુપરવાઇઝરને પૂછ્યું કે આ 400 ગાંડા અને હાચવામ તમારે બહુ ઝાઝામાણ જ જોતા છે? તો કે ના ના, અમે 2 જણા જ આ 400 ને હાચવી લઈ. તો કે તમારે 2 જણાથી આ 400 હચવાઈ જાય? તો કે હા. તો કંઈ મુશ્કેલી ન થાય? તો કે ના. અરે આ 400 ભેગા થાય તમારી બેની દશા શું થાય? સુપરવાઇઝર કે ચિંતા ન કરો, ગાંડા કોઈ દી ભેગા થાય નહીં, અને ભેગા થાય ને હંપીને રહે ગાંડા કહેવાય નહીં. જબરજસ્ત ગામાં રહ્યો ને, ગાંડા કોઈ દી ભેગા થાય નહીં, અને ભેગા થાય એ ગાંડા, હા એ સમજણા કહેવાય, ડાયા કહેવાય. ચિંતા જેવું જ નથી કે, મજા આવી ગઈ. ગુરુ શિષ્ય ભાઈ બેઠા બેઠા સગડી તાપતા હતા, હો એમાં એક તીખારો ઉડ્યો, બાર પીડ્યો. એટલે ગુરુએ ચેલાને પૂછ્યું, આ જોયું? તો હું? તો કે આ સમૂહમાંથી છેટો ગયો, ઓલાઈ જાય, પડ્યો પડ્યો ઠરી ગયો, હંપીને રહેવું. સગડી હોય ને તો તા લઈ, અને એકલા પડી તો ઓલાઈ જાય બાપા. વેદરસમાં ભગવાન સ્વામિનારાયણે આના ઉપર તો પરમહંસોને બહુ કીધું, હે પરમહંસો, પરમહંસ મંડળમાંથી જુદો પડ્યો એવો જે મુમુક્ષુ, એનું આમ થાય છે ને એનું તેમ થાય છે. આવી વાતો છે. અને જીવનમાં જ્યારે દુઃખ આવે ને, દુઃખ ત્યારે દુઃખ ક્યાંથી આવ્યું, શેમાંથી આવ્યું, એમ દુઃખનું મૂળ જે શોધે છે એને સંત કહેવાય, અને દુઃખનો છેડો શોધે ને એ સંસારી છે. મૂળ શોધે સાધુ છે. કેમ જે ફરી વાર દુઃખ અનુભવવું જ નથી એટલે મૂળિયામાંથી ગોતો, આ પ્રગટ્યું ક્યાંથી, કઈ આજ્ઞા લોપવાથી, કયું મેં એવું વર્તન કર્યું કે એમાંથી મારે આ દુઃખ આવી પડ્યું, હવે જિંદગીમાં ક્યારેય આ ન કરું, મેં દેવું કર્યું એટલે આ દુઃખ આવ્યું, મેં એને આવું કડવું વેણ માર્યું એટલે આ દુઃખ આવ્યું, મેં એને વિશ્વાસ આપ્યો તો હું ફરી ગયો એમાં આ કઠણાઈ થઈ, હું ખોટું બોલ્યો એમાં આ થયું, મેં ચોરી કરી એમાંથી આ થયું, મેં પાપ કર્યું એમાંથી આ થયું, જે હોય તે, મેં ખોટા માણસનો સંગ કર્યો એમાંથી આ થયું, મેં કુસંગીની સોબત કરી તેમાંથી આ દુઃખ પ્રગટ્યું, જે હોય તેનું મૂળ યુગો તો ન્યાથી બંધ કરો. અને મુશ્કેલી છે ને એને નરી મુશ્કેલી ન માનો, એ પ્રગતિના પગથિયા છે. મુશ્કેલી વિના કદી પ્રગતિ થતી જ નથી. દરેક મુશ્કેલી આપણી શિક્ષિકા છે, ઘણું બધું આપણને શીખવાડીને જાય છે, શીખી લેવું જોઈએ. અને શરીરને હું અને મારું માનવાથી અનેક દુઃખ આવે છે. આ તો બહુ ઊંચી વાત થઈ ગઈ, આપણે આટલું બધું અધેર હમણાં ન જાઉં. સંસારમાં સુખના છાંટા છે પંચ વિષયમાં, અને દુઃખના તો મોટા દંદુડા છે ધોધ. સ્ત્રીમાં સુખનો છાંટો અને દુઃખનો દંદુડો છે. માણસ છાંટા માટે મોટા ધોધ સહન કરે છે, આવું છે. ગોપાલન સ્વામી એવું કહ્યું કે જેમ જેમ અધિક સંપત્તિને પામે તેમ તેમ અધિક દુઃખને પામે છે. સ્વામી હાવ બીજી દિશાથી ફોટો પાડે છે, આ દિશામાંથી લગભગ કોઈ ફોટો પાડ્યો નથી. સ્વામી જે ચિત્ર બતાવે છે ને એવું ચિત્ર લગભગ કોઈ શાસ્ત્રમાં કોઈએ દોર્યું નથી. પણ ગોપાલન સ્વામીની વાત તો કંઈક ન્યારી છે. એ એમ કહે છે કે જેમ જેમ અધિક સંપત્તિને સત્તાને પામે તેમ તેમ અધિક દુઃખને પામે છે. તે ઇન્દ્રથી લઈને મહાપુરુષ પર્યંત જેમ જેમ અધિક ઐશ્વર્યને અધિક મોટપને પામે છે તેમ તેમ અધિક દુઃખને પામે છે. પણ સુખ તો એક મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય નથી. લ્યો સાંભળો, આ વાતને તો કોઈ ન આંબે, આ તો આખી વાત જ જુદી. ગોપાલન સ્વામી બોલ્યા એટલે ધરતી ધંધણે, બાપા મહારાજની મૂર્તિ સિવાય સુખ ક્યાંય નથી. અહીંથી ઠેઠ મહાપુરુષ સુધી ઉડાડી દીધું. લ્યો બોલાય કોઈથી આવું? છે કોઈને આની ખબર? છે કોઈ દુનિયામાં આવો તત્વચિંતક? છે કોઈ આવો વૈજ્ઞાનિક વિચારવાન ફિલોસોફર? કોઈ? અમારે ગોપાળાનંદ સ્વામી અહીંથી મહાપુરુષ સુધી આમ જોઈને બોલે, મહારાજની મૂર્તિ સિવાય સુખ ક્યાંય નથી. લ્યો શીખો માટી તો બીજાને બિચારાને મહારાજની મૂર્તિની ખબર જ ક્યાં છે? જબરી વાત કર્યો. સ્વામી કે સદા સુખી કોણ રહે? સ્વામીએ પ્રશ્ન ઉઠાવ્યો, સદા સુખી કોણ રહે? પછી પોતે બોલ્યા કે જેને કઈ જોઈએ જ નહીં એ સદા સુખી રહે. જેને કઈ જોઈએ જ નહીં, બોલો, જેટલું ઝાઝું જોઈએ એટલો ઝાઝો દુખી, ઓછું જોઈએ એટલો ઓછો દુખી. તમે જેટલી તમારી જિંદગીને વધારે પડતી છે ને પંપાળશો ને એટલા વધુ દુખી થાઓ. આ જોઈએ ને તે જોઈએ ને ફલાણું જોઈએ, કાંઈ ન જોઈએ એટલું હોય તો હાલે તો સુખી. ઘણા માણસ તો બહુ ટેવ વધારે, જેમ જેમ સંપત્તિ આવતી જાય ને એમ એટલી બધી કુટેવો વધારે, એટલી બધી વધારે. પછી સમય ઉત્સવમાં પધારે ને તે ફાવે જ નહીં, કારણ કે ત્યાં તો એટલી બધી સગવડતા મળે જ નહીં. ઘેરે તો એનું બાથરૂમ તમે જોવો, થોડુંક હાદુ રાખે તો હાલે, પણ રાખે એનો પૈસા નાખવા ગયા કેટલા નળને કેટલા ફુવારાને, સમજ્યા? માલિકર મોટા ટબ બધું કંઈકનું કંઈક ગોઠવીને બેઠો હોય, પછી ફાવે નહીં. તો ઘણા માણસ હોશિયાર છે, સંપત્તિ હોવા છતાંય શરીરને ઇન્દ્રિયોને ખોટા લાડનો લડાવે, એને કાબુમાં જ રાખે. આને શું કહે છે? પાલવે. અને સંપત્તિ હોય તો સદમાર્ગે વાપરે, રહ્યા વિષય ભોગમાં ને દેહને લાડ લડાવવામાં ન એ ખોવાઈ જાય. ડાયો માણસ અને અજ્ઞાની દેહાભિમાની વિષય સુખના લાલચું વાસનાળા તો બધા જેટલો પૈસો આવે ને એટલો દેહના સુખમાં વાપર્યા કરે. ખાવાનું, હોવાનું, રહેવાનું, નાવાનું, જાવાનું, આવવાનું, એમાં ને એમાં. પછી કે મારે હવે સત્સંગ પહેલાં હતો એવો નથી રહ્યો, અમારી એ કેવી રીતે? તારે ઘેરે કેવી કેવી સીડીઓ વીસીડીઓ આવી ગઈ, જોત કરો ડીવીડી. કેવા કેવા બધા તોફાન થયા શરૂ, જોત કરો. આને લઈને તારા છોકરા કેવા વર્તે, તારા છોકરાના ભાઈબંધ કેવા થઈ ગયા, જોત કરો. પહેલાં નાના છોકરા હતા ને તમે નાના હતા ત્યારે તમારા મિત્ર સત્સંગી હતા, સત્સંગી બાળકો હતા. હવે આ તમે રૂપિયાવાળાને બંગલાવાળાને સુખી થયા એટલે આ ગ્રુપ તૂટી ગયું, બીજા ગ્રુપ અરે જોડાઈ ગયા. એકે તો એના દીકરાને એમ કીધું કે બેટા કુંડળમાં આવો, સારા સત્સંગીના છોકરા ભેળો એનો છોકરો રમતો હતો, પણ એ છોકરા બિચારા ગરીબ હતા એટલે મહાશયે પોતાના પુત્રને એમ કહ્યું કે બેટા આમની સાથે આપણે ના રમાય, આપણે તો સુખી ને ધનવાન છીએ, આપણે લાયક આપણા જે હોય એની સાથે રમાય. હવે ત્યાં ક્યાંક લાવવા લાયક? બોલો, મુંબઈની કોઈક હોટલમાં જાત તારા લાયક છોકરા માનવી બધા મળી જાય, ત્યાં બારમાં બેઠા હોય, ડિસ્કા હાલતા હોય, દારૂ પીતા હોય, એ તમારે લાયક ગણાય. અહીં તો છોકરા કીર્તન ગોખતા હોય, સંતો કે સેવા કરતા હોય તો એમાં એને લાયકાત દેખાય નહીં, નાને જ બહુ દેખાય. થોડાક રૂપિયા થાય ને એટલે હોશિયારી બહુ વધી જાય, વયા જાય ને તાર પાસે સીધા થાય. બહુ મુશ્કેલીમાંથી કાં શું થયું? વેપારીએ દગો કર્યો, ઉઠી ગયો, આણે આમ કર્યું તેમ કર્યું, મર્યા. હવે શું કરીશું? આવી જાવ સામાન્ય માણસ ભેળા. બીજું પોતાને કંઈ જોઈએ જ નહીં એમ સમજીને જે વર્તે તે સદાય સુખી રહે છે બાપા. હવે છે ને થોડાક વધારે ઊંડા વયા જવું સુખ દુઃખમાં. જુઓ, સુખના ત્રણ ભાગ પાડી દઈ. એક, શારીરિક સુખ, શબ્દાધિક પંચવિષયાદિકનો ભોગ અને દૈહિક સગવડો, આ શારીરિક સુખમાં આવી ગયું. બે પાંચ જણા પગચંપી કરવાવાળા હોય, એક બે સારા રસોઈયા હોય, એક બે લુગડા ધોવાવાળા હોય, હુવાના નાવાના મોટા મોટા આમ તમારે જલસા પડે એવા બધા સ્થાન હોય, આ બધું શારીરિક સુખ. પછી બીજું સુખ છે માનસિક સુખ. ત્રણ ભાગ પાડ્યા મેં સુખના. બીજું માનસિક સુખ એટલે હૈયાનું સુખ, જોઈએ એવો પ્રેમ મળતો હોય, તમે જે ઈચ્છો તે તમારું મનનું ધૈર્યું થતું હોય, હવે તમને માન સન્માન આપતા હોય, તમારી પ્રતિષ્ઠા હોય, નામ ના હોય, પત્ની પુત્રો માતા પિતા તમારો આદર કરતા હોય, સંતો સાધુઓ મોટા પુરુષો પણ તમારા પ્રત્યે પ્રેમ ભાવને આદર રાખતા હોય, તમને નાની એવી મુશ્કેલી આવી પડે તો 100 જણા તમને હું બળને સાથ દેનારા હોય, તમારા ઘરમાં નાનો એવો પ્રસંગ હોય તો સારા સારા સંતોથી માંડીને બધાય તમને હું બળને ટેકો આપતા હોય, આ બધું માનસિક સુખ કહેવાય. ઓ શારીરિક, આ માનસિક. આ દુનિયામાં બે સુખ સારું બધી અથડામણી છે. હું ત્રીજું સુખ જે કહું છું એ સુખનું નામ છે આત્મિક સુખ, એટલે આત્મા સંબંધી. પણ હવે આત્માને તો બહુ કાંઈ કોઈ ઓળખતું નથી. આ બેમાં આપણે થોડીક વાત કરી લઈ, શારીરિક સુખ અને માનસિક સુખ. પૃથ્વી ઉપર માણસ જન્મે અને મરે ત્યાં સુધીમાં કેટલાક જીવોને શારીરિક સુખો મળે છે, કેટલાક માનસિક સુખો મળે છે, તો કેટલાક શારીરિક દુઃખો મળે છે, તો કેટલાક માનસિક દુઃખો. આખી જિંદગીના હરવાળા માંડી તો દરેક માણસને લગભગ આમ હરખું સુખ ને હરખું દુઃખ જેવું થઈ જાય, ભાગ્ય થોડો ઘણો ફેર રહે. કોને? ગરીબને અને રૂપિયાવાળાને. ગરીબ માણસો અને રૂપિયાવાળા આમ જો તમે ગણો આખી જિંદગીનો સરવાળો માંડીને સુખ દુઃખ કોણે કેટલા ભોગ્યા એવું જો તમે સરવૈયું કાઢો તો સુખ ભોગવવામાં ગરીબ માણસ આગળ નીકળેલો હોય છે, ધનવાન નહીં. કેમ? જે ધનવાનને શારીરિક સુખ હોય છે, પણ માનસિક સુખ મુદ્દલ હોતું નથી. જ્યારે ગરીબોને શારીરિક સુખ નથી, એને સારો લક્ષ્ય સાબુ નાવા મળે નહીં, એ જુઓ તેવો હાબુ એ નાહી નાખે, બોલો હારા સુગંધીદાર હાબુ એ ના, એમ શરીરનું સુખ ખરું પણ ધંધા પાણી બીજા ત્રીજા ઇન્કમ ટેક્સ વાળાના બીજા લફરાન બફરાન ઉપાધિનો પાર ન હોય, માનસિક ઉપાધિઓ બહુ હોય અને દંભ ડોળથી પોતાની સંપત્તિની ફેક્ટરીઓ બતાવીને પોતાનો બંગલો બતાવીને અમે બહુ સુખી છીએ એમ સમાજ ઉપર ખોટી દંભે કરીને છાપ પાડી થોટે મોઢા લાલ રાખી અને રૂપિયાવાળા જાણે રૂપિયા છે ને બંગલા ફેક્ટરીઓ એ જ સુખ છે એમ માનીને જીવનારા બધા મહાન મોટા દુનિયાને છેતરે છે કે અમે સુખી છીએ. જ્યારે ગરીબો પાસે દુનિયાને છેતરવાની એવી કોઈ સામગ્રી નથી, જે છે એ છે, તો પણ ગરીબને જેટલી મીઠી ઊંઘ આવે છે એટલી ધનવાનોને ક્યારેય આવી નથી. ભાગ્યે જ હજાર રૂપિયાવાળાને ટીકડીઓ લેવી ન પડતી હોય એવું બને, બાકી ગરીબોને કોઈને રોજ કાંઈ ટીકડીઓની જરૂર પડતી નથી. એમ ગરીબ લોકો માનસિક સુખી વધારે છે. હા, શારીરિક એને દુઃખો ખરા, કેમ જે કામ કરવું પડે, પરિશ્રમ કરવો પડે, ટાટ તડકો વગેરે સહન કરવું પડે, આવું બધું ખરું, એ બધા દૈહિક દુઃખો છે. મન માયના ઇન્દ્રિયોના વિષયો એને પ્રાપ્ત ન થાય, એને ઈચ્છા થાય તો બદામનો શેરો ખાવા ન મળે, પણ રોટલામાં ગરીબને જે સુખ અને સ્વાદ ને મીઠાશ આવે છે ને, એ મીઠાશ ને એ સ્વાદ રૂપિયાવાળાને બદામના શેરામાં નથી આવતી, એ મજા એને ન આવે. પણ માટે બેયના ગરીબના તવંગરના સરવૈયા કાઢો તો વધારે સુખ ભોગવીને ગરીબ ગુજરે, ધનવાન નહીં. ભલે દેખાતું બહુ, પણ ઊંડા અંદર જાવ તો વાસ્તવિકતા એ હોતી જ નથી કે જે આપણે માનીએ છીએ. મોટી મુશ્કેલી આ છે, છેતરાઈ જવાય, છેતરાઈ સમજ્યા. મુંબઈના બંગલામાં ભડકા બળે, ભગવાન કૃષ્ણએ કીધું ને, મથુરાના મહેલોમાં અગ્નિ લાગ્યો એથી પ્યારો લાગે મને ગોકુળિયાનો ગારો, વ્રજવારો મને સાંભળ્યો. મથુરાના મહેલોમાં અગ્નિ બળ્યો એથી પ્યારો લાગે મને ગોકુળિયાનો ગારો. એ જે ગોકુળમાં ગોપ ગોપીઓને એ નિખાલસતાન, એ સમર્પણ, એ પ્રેમ, એ આનંદ, ભલે રોટલો મરચું ખાતા હશે પણ એ આનંદ, એ પ્રેમ ને એ નિખાલસતા, એ સમર્પણ, એકબીજા માટે જીવવાની જે ઉમદા ભાવના, એ આઈનો હોય મથુરાન મહેલમાં, જ્યાં એકબીજાને મારી નાખવાના ખેલ ખેલાતા હોય સંપત્તિ માટે ને સત્તા માટે, કાવા દાવા કુનીતિ અનીતિ ધમધમાટી, પછી ભલે જમવા બેઠે તારે 56 પ્રકારના ખાવા પીવાના આવતા હોય પણ ઓલા કાવા દાવાના ભડકા માણાને હોખ ન લેવા દે, આવી કઠણાઈ છે. માટે શારીરિક સુખ અને માનસિક સુખ બેયના હરવૈયા કાઢતા ગરીબને વધારે સુખ ભોગવીને મોત આવે છે અને તવંગરને ઓછા સુખ ભોગવી ગુજરી જવાનું હોય છે, આમ મેં માન્યું. હવે સાચું ખોટું તો પ્રભુ જાણે. અને ત્રીજું સુખ છે એ આધ્યાત્મિક સુખ છે, આત્મા સંબંધી પરમાત્મા સંબંધી. આધ્યાત્મિક સુખ કયું? સાચી શાંતિ, આત્માનો આનંદ, ભગવત ચિંતન, પરમાત્માનું દર્શન, ભગવત અનુભવ, આ બધો જે સુખ આનંદ છે એ આત્મા સંબંધી છે, એ દેહ સંબંધી નથી, મન સંબંધી નથી. દેહ અને મનથી પર એવો જે આત્મા, તે આત્મા સંબંધી સુખ છે, એની અવિનાશી છે. વાલા ભક્તો, શારીરિક અને માનસિક જે સુખ છે ને એ તુચ્છ છે, અલ્પ છે, ક્ષણિક છે, નાશવંત છે અને અંતે અપાર દુઃખનું દેનાર છે. ફિર સે ધ્યાન સે સુન લીજે. પ્રથમ તુચ્છ શારીરિક સુખ ને માનસિક સુખ, આ પૂર્વે બે કયા તે, ત્રીજું આત્મિક સુખની વાત પછી કરું. આ સુખ શારીરિક ને માનસિક તુચ્છ છે. એક તો જેને કહેતા મમરા જેવું તુચ્છ અને અલ્પ એટલે જરીક જ, તલના દાણા જેટલું કદમાં અલ્પ છે. પછી ક્ષણિક, બે પાંચ મિનિટ સેકન્ડ જેવું, વધારે નહીં, અને નાશવંત પણ જતું રહેશે. પાછું અંત્ય અપાર દુઃખનું દેનારું છે. હું આવીને જતું રહે વાંધો નહીં, પણ અનેક દુઃખ દેતું જાય. આ માયિક સુખ શારીરિક ને માનસિક સુખ છે. હવે આત્મા સંબંધી આધ્યાત્મિક ભગવદ આનંદનું સુખ, તો કે એ તો શ્રેષ્ઠ સુખ છે, ચરમ સીમાનો આનંદ છે, વળી અગાધ અપાર છે, જથ્થાબંધ છે, વળી કાયમી છે, અવિનાશી સુખ છે, અને અંતે આત્માને પૂર્ણ કામ કરે છે. એ આનંદ પામ્યા પછી આત્માને કોઈ ઈચ્છા રહેતી નથી, આત્મા પૂર્ણોહમ પૂર્ણોહમ થઈ જાય. એવું પૂર્ણ ક્યારેય વિષય સુખથી થવાતું જ નથી. વિષય સુખ અને ભગવાનનું સુખ એ બેમાં મોટા મોટો વિરોધ આ મેં બતાવ્યો એટલો જ છે. આનાથી સુજ્ઞ અને વિચારવાન વિચિક્ષણ બુદ્ધિશાળી માણસ સમજી જાય કે ભગવદ્ આનંદમાં કેટલો નફો છે, લાભ છે, અને માયિક સુખ આનંદમાં કેટલી નુકસાની છે. કેમ જે તુચ્છ છે, અલ્પ, ક્ષણિક, નાશવંત અને અંતિ અપાર દુઃખનું દેનારું, જ્યારે ભગવાન સંબંધી સુખ શ્રેષ્ઠ, અગાધ, અપાર, કાયમી, અવિનાશી અને અંતે આપણને પૂર્ણ કામ બનાવે, તો કયા સુખ માટે જીવાય વિચારો. શું મેળવવા મહેનત કરાય, કેવું જીવન હોવું જોઈએ, કેવા પ્લાન આપણા જીવનમાં હોવા જોઈએ, આપણે શા માટે જન્મ્યા છીએ અને શું કરવું જોઈએ, હવ ડાયા વિચારે. વાત તો આ કઈ એવી જ છે. હવે ભારતીય વેદાંતમાં સુખ કોને કહેવાય ને દુઃખ કોને કહેવાય એ વ્યાખ્યા લખી છે, એ તમારી આગળ વાંચું છું. બહુ સરસ છે. ચેતનસ્ય અનુકૂલતયા અનુભવમ સુખમ. ચેતનસ્ય, આપણા આત્માને જે અનુકૂળ અનુભવ હોય આત્માને, એને કહેવાય સુખ. શરીરને મનને નહીં, ઊંડા વ્યા ગયા. વેદાંતની વ્યાખ્યા છે આ, તર્કવાદીઓની નહીં. આત્માને અનુકૂળ જે આનંદ છે એને સુખ કહેવાય. ચેતનસ્ય પ્રતિકૂળતયા અનુભવમ દુઃખમ. અને ચેતનને પ્રતિકૂળ જે અનુભવ છે એ દુઃખ છે દરેક વ્યક્તિને. અને સત્સંગી જીવનમાં એમ લખ્યું, આત્મચિંતન જમ સુખમ. સુખ કોને કહેવાય, તો કે આત્મા અને પરમાત્માનું જે ચિંતન છે, સ્મરણ છે, સ્મૃતિ છે, એ જ સાચો આનંદને સુખ છે. બીજે ક્યાંય માનસોમાં, હમણે ગોપાલ સ્વામી બોલી ગયા ને, મહારાજની મૂર્તિ માં જ સુખ છે, બીજે ક્યાંય નથી. ઈ આ એ વાત, આ છેલ્લી કક્ષાની વ્યાખ્યાઓ છે, આથી પર કોઈ વ્યાખ્યા નથી. સુખ વિના કોઈ માણસ રહી શકતો નથી, અને દુઃખ આવ્યા વગરની કોઈની જિંદગી હોતી નથી. પરંતુ એટલું વિચારી રાખજો કે સુખ આપણે કયું ભોગવવું, કોનું ભોગવવું, તો સુખ ભગવાનનું દિવ્ય જે છે ને, એ જ દિવ્ય આત્મા રૂપે થઈને ભોગવવું. અને દેહના જે સુખો છે, મનના માનેલા જે પંચ વિષયના જે માનસિક સુખો છે, એ બધાથી પર ઉઠવું, એ બધા સુખો ભોગવવા જેવા નહીં, માણવા જેવા નહીં, એમાં પડ્યા રહેવા જેવું નથી. કેમ જે એ બધા કાળના કોળિયા સમાન છે, અને એમાં તૃષ્ણા રહેતા મરીએ તો પાછા જન્મ મરણના ચક્કરમાં ફરીએ, એના કરતાં પરમાત્માનો દિવ્ય આનંદ આત્મા રૂપે થઈને અખંડ ચિંતનાત્મક ભોગવવો એ શ્રેષ્ઠતમ વાત છે. આનાથી શ્રેષ્ઠ વાત કોઈ ગ્રંથમાં નથી. આ સુખનો છેડો લીધો આપણે ધીમે 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 ધીમે. હા, હવે વાત એવી રહી કે ભાઈ જ્યાં સુધી ભગવત સાક્ષાત્કાર નથી થયો, અખંડ અનુભવ પરમાત્માનો નથી થયો, ત્યાં સુધી તો સુખી રહેવું હોય તો શું કરવું? પ્રશ્ન તો સાગરમાં કહ્યું છે, તત્ સુખમ કિમ, એ સુખ શું? તો કે હરિ કૃષ્ણ પરાયણમ, બસ ભગવત પરાયણ રહો. ભલે ભગવાનનો અનુભવ નથી થયો પણ એમનું ધ્યાન ભજન ચિંતન સત્સંગ સેવા એ પરાયણ રહો. અર્થાત શાશ્વત અપરિમિત સુખના સ્વામી આનંદ સ્વરૂપ સર્વાવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં તન્મય રહેવું. હારું, દુઃખમ તું કેમ? તો કે કામ સુખાભિલાષ, કામ સુખની અભિલાષા છે ને એ દુઃખ છે. કામ સુખ અભિલાષા એટલે તો કે વિષય વાસના જન્ય સુખની ઈચ્છા, એ જ દુઃખ છે. ભગવાન સિવાયના બીજા કોઈ પણ સુખની ઈચ્છા રહે છે એ જ આધ્યાત્મિક માર્ગે ચાલેલા ભગવત ભક્તને માટે મોટું દુઃખ છે. આમ વાત છે, થોડું વિચારીએ ઊંડું. સુખ દુઃખ બંને છે શું? તત્વતઃ શું છે? કોઈ વસ્તુ છે, કોઈ પદાર્થ છે, એ શું છે? આપણે સમજીએ છીએ એ એક અનુભવ છે. એટલે શું થયું? સુખ અને દુઃખ બંને સ્વરૂપથી જ્ઞાન છે. સુખય જ્ઞાન છે અને દુઃખય જ્ઞાન છે. કેમ? જે એનો અનુભવ થાય છે. જો અનુભવ ન થાય તો એને જ્ઞાન ન કહેવાય, જડ કહેવાય. સુખ અને દુઃખ બંને સ્વરૂપથી તો જ્ઞાન છે, ચેતનનો ગુણ છે. અને બીજા પદાર્થોમાં તો આવો અનુભવ કરવાની સામગ્રીઓ છે, અનુભવ નથી. અન્ય જે બધા પદાર્થો છે એ અનુભવ કરાવે, અનુભવ કરાવવાની એમાં સામગ્રી ખરી, એ ખુદ અનુભવ ન કરી શકે. અનુભવ તો ચેતનને થાય છે. સુખ એ પણ જ્ઞાન ગુણ જ છે અને દુઃખ પણ જ્ઞાન ગુણ જ છે. એ બંને જ્ઞાન સ્વરૂપ છે, એ બંને આત્માના જ ભાગ છે અને આત્માને જ અનુભવાય છે. જડ પદાર્થ કદી ક્યારેય કોઈ અનુભવ કરી શકતા હોતા જ નથી, માટે એને સુખય ન હોય અને એને દુઃખય ન હોય. પરંતુ જડ પદાર્થ ખુદ ભલે કોઈ અનુભૂતિ નથી ધરાવતા, પરંતુ એ જડ પદાર્થો આત્માને સુખ અને દુઃખનો અનુભવ કરાવે છે. એને ભલે નથી પણ આને કરાવે. ખ્યાલ આવે છે? માટે સુખ અને દુઃખ બંને જ્ઞાન છે, સ્વરૂપથી જ્ઞાન છે. સુખ દુઃખ તત્વતઃ શું છે? ચૈતન્ય દ્રવ્ય છે, એક અનુભવ છે. માટે આપણા આત્માને સુખનો અનુભવ રહ્યા કરે અને દુઃખનો અનુભવ ન થાય એવી ગોઠવણી જીવનમાં આપણે પોતે કરવી જોઈએ. વિચારીને સત્શાસ્ત્ર દ્વારા, સંત સમાગમ દ્વારા, કથા કીર્તન દ્વારા બરાબર તત્વતઃ ઊંડી માહિતી મેળવ્યા પછી આપણા ચેતનને હંમેશા સુખનો જ અનુભવ રહે, દુઃખનો અનુભવ ક્યારેય થાય જ નહીં એવું જીવન જીવવું, એમ રહેવું. આટલી વાત થઈ. હવે જો ભગવાનને પોતાને પોતાનો અનુભવ અત્યંત અનુકૂળ છે, તેથી તેને સુખ સ્વરૂપ કહેવાય. ભગવાનનું જે જ્ઞાન છે ને તે ભગવાનને અતિ અનુકૂળ છે. જ્યારે જીવાત્માનું જે જ્ઞાન છે ને તે ક્યારેક જીવાત્માને અનુકૂળ છે અને ક્યારેક આત્માને પ્રતિકૂળ છે. કેમ? જે જીવાત્માનું આત્મજ્ઞાન માયિક પદાર્થ સાથે અહંતા મમતાથી જ્યારે વિકૃત બને છે ત્યારે એને પ્રતિકૂળ થાય છે અને એ જ એની ગેરસમજણ એને દુઃખ દેનારી નીવડે છે. જ્યારે ભગવાનને કદી ક્યારેય ગેરસમજણ હોતી નથી, એટલે ભગવાનનો પોતાનો પોતાના સ્વરૂપનો જે અનુભવ છે તે હંમેશાને માટે અનુકૂળ છે, એટલે ભગવાન સુખ સ્વરૂપ કહેવાય છે. હવે આત્માને જો સુખ સ્વરૂપ થવું હોય તો અહંતા મમતા રૂપી જે માયિક પદાર્થમાં એની વૃત્તિઓ ફસાણી છે તે બધી કાઢી અને ભગવાનના સ્વરૂપમાં સ્મરણ દ્વારા, ધ્યાન દ્વારા, કીર્તન ભજન સેવા દ્વારા પ્રેમથી જોડી દેવી પડે. ભગવાનનું સ્વરૂપ આત્માને અત્યંત અનુકૂળતાનો અનુભવ આપે છે. ભગવાનનું સ્વરૂપ આત્માને અત્યંત અનુકૂળતાનો અનુભવ આપે છે. માટે જે આત્મા પરમાત્માને પામે તે સર્વોત્તમ સુખી બને છે, સર્વોત્તમ સુખી બને છે. થાવું હોય તો કેમ, જે હરિવાક્ય સુધા સિંધુમાં લખ્યું છે, આનંદ મૂર્તિ શ્રી કૃષ્ણ તતો એવ સુખોદય. આનંદ મૂર્તિ ભગવાન છે, એમાંથી જ સુખનો જન્મ થાય છે. બાકી ક્યાંય સુખ હતું નહીં, છે નહીં, હશે નહીં. સુખી થવું હોય તો ભગવાનને પામવું જોઈએ. એ સિવાય સદા સુખી રહેવાનો કોઈ માર્ગ નથી, કોઈ જગ્યા નથી, ક્યાંય નથી. એટલે પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કવાન સ્વામીએ શુદ્ધ શબ્દોમાં કહી દીધું, ઈચ્છે સુખ કોઈ અંતરે તે સંભારે સુંદર શ્યામ.
ઈચ્છે સુખ કોઈ અંતરે તે સંભારે સુંદર શ્યામ. જે સંભારે સહુજન જાણો જરૂર, મૂર્તિ શ્રી મહારાજની દ્રઢ ધારવા જેવી. આનંદ કર, આનંદ પાવ, અચરજકારી છે. જેમના આનંદ હાથ, આનંદ પગ, અંગો અંગ આનંદ, મૂર્તિ આનંદ છે, એને મળે જીવાત્મા આનંદી બને છે. બાકી બધું ઠીક મારા ભાઈ, આવશે ને જાશે, ક્યાંય નહીં ઠરાય. છેલ્લે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં તો બહુ બધી વાતો કરી છે. પંચાળાના પહેલામાં આ જ વાત કરી છે કે ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચે તો બીજું બધું છૂટી જાય અને જીવ ભગવાનને પામી જાય. એમ થાય ક્યારે એ સુખને પામીએ, હુમળકો થઈ જાય, અંદરથી ભોગ જાગી જાય. જો ભગવાનનું સુખ સમજાઈ જાય, મહારાજનો આનંદ જો નજરઅંદાજ થઈ જાય ને, તો કલ્પનામાં આવી જાય ને, તોય કામ થઈ જાય. પણ બુદ્ધિશાળીને આ થાય છે, આનાથી આનું વધારે, આનાથી આનું વધારે વિચારતા વિચારતા વધારે વધારે સુખ મેળવવાનો જેને મોટો લોભ જાગે, એ માણસ એને મેળવવા ખરેખરો જાગે. બાકીના બધા ઊંઘ્યા કરે છે, જેનીમાં છે એટલે જીવે છે. મોત નથી આવ્યું એટલે આટા મારે છે, બીજું કાંઈ નથી. ખોખા બધા ખાલી, કાંઈ ખબર ન મળે, પશુ જેવા બે પગ દેખાય છે ને બે દેખાતા નથી, બાકી બધું હરખું. મહારાજ કહે છે કે આ મશાલ બળે છે, એનાથી થોડે દૂર ઓછું ઊંઝવાળું છે, એથી જાજે દૂર એથી ઓછું છે. મશાલની હાવ નજીક તો બહુ છે, એમ ભગવાનની જેમ જેમ નજીક જાઓ એમ વધારે વધારે સુખી થાઓ. અને ભગવાનની નજીક ચિંતન દ્વારા, સ્મરણ દ્વારા, ધ્યાન દ્વારા જવાય છે. માટે વધારે વધારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે એવું દરેક આધ્યાત્મિક માર્ગે ચાલેલાઓએ કરવું જોઈએ.
એમ જ જીવન વર્તન વાણી વ્યવહાર ગોઠવવા જોઈએ કે જેથી વધારે વધારે ભગવાનનું ચિંતન થાય અને જીવ પરમ મહા આનંદમાં પહોંચી જાય. છેલ્લે વતનાવત ગઢડા અંત્યનું આઠમું, સદા સુખીઓ કોણ રહે એવા પ્રશ્નને ઉઠાવીને મહારાજે એનો જે ઉત્તર આપ્યો, અંત્યના આઠમામાં સદા સુખી રહેવાના ભગવાને આઠ ઉપાય બતાવ્યા. ઓલ્યો મહા આનંદ તો અખંડ મળતા મળશે, પણ અહીંયા હવે આપણે બધા જે અહીં ભેગા બધા છીએ એમાં સદા સુખી રહેવાના આ આઠ ઉપાય સાંભળી લઈશું. હા, સદા સુખી રહેવાના ઉપાયો જો. પહેલો, દ્રઢ વૈરાગ્ય, નંબર વન. બીજો, અતિ દ્રઢ સ્વધર્મ, આ સુખી રહેવાના ઉપાય છે. ગમેને ભાડે લઈ આવવા જો ઘરના ન મળે તો. સ્વધર્મ, પછી વૈરાગ્ય અને સ્વધર્મે કરીને જેણે પોતાની ઇન્દ્રિયોને જીતીને વશ કરી હોય, આ ત્રીજો ઉપાય. ઇન્દ્રિયો જીતીને વશ કરવી, કંટ્રોલમાં રાખવી. ચોથો ઉપાય, શ્રીજી મહારાજમાં અને સાધુ સંતોમાં અતિ ગાઢ પ્રીતિ રાખવી, સદા સુખી રહેવાના ઉપાય છે. પાંચમો ઉપાય, તે બંનેમાં અતિશય મિત્રભાવ રાખવો. જેમ મિત્ર આપણને કહે ને આપણે એને કહીએ, દુઃખ એકાબીજીને થાય જ નહીં, ઝાપટીને કહેતોય કેમ, મિત્રભાવ છે એટલે ખોટું લાગે જ નહીં, મોઢું પડે જ નહીં, હસતા હસતા અપમાન સહન થઈ જાય, એને કહેવાય મિત્રભાવ. સંતોમાં શ્રી હરિમાં અતિ દ્રઢ મિત્રભાવ રાખો. છઠ્ઠું, ભગવાનથી ભગવાનના સાધુ સંતોથી ક્યારેય ઉદાસ ન થવું. ઉદાસ થવાની જગ્યા ઘણી છે, ઘરમાંથી, સંસારમાંથી, હગામાંથી, બૈરામાંથી, છોકરામાંથી થાવનો ઉદાસ. અહીંથી ઉદાસ ક્યાં થયા, હું જી જગ્યાએ ઉદાસી બોલો. ઘરેથી કોઈ દી રિહાય નહીં, મંદિરેથી રહીને બેઠો હોય, ક્યારેય ઉદાસ ન થવું. સાતમું, એ બેના સંગે જ રાજી રહેવું, ભગવાનને ભગવાનના સંતોને સંગે જ રાજી રહેવું, આ સાતમો ઉપાય. અને આઠમું, વિમુખની સોબત ગમે જ નહીં, બિલકુલ ન ગમે, થાય તપી જાય. અંત્યના આઠમાના આ આઠ ઉપાયો સદા સુખી રહેવા માટેના ભગવાન સ્વામિનારાયણે પોતે આપણને આપ્યા છે, દેતા ગયા પ્રભુ. બીજી બધી આ ડિટેલની વાતો ન સમજાય તો કાંઈ નહીં, આઠમાના પકડી રાખવા, સુખી સુખી રહેવાય કાયમ. જે આ આઠમાના રાખે તે આ લોકમાંય સુખી રહે છે અને પરલોકમાં સદાય સુખીઓ થાય છે. આ સાથે સુખ દુઃખની વાતો અહીંયા પૂરી કરીએ છીએ. ઉપયોગી લાગે એટલું લેજો, જો સદા સુખી થવું હોય તો. સૌને અતિભાવથી જય સ્વામિનારાયણ.